સત્સંગ પૂરો થયો, રામકથાની ઉપસંહાર કરતા કાગ ઋષિ કે નિજ જન જાની રામ મોહી આ સંત સમાગમ. ગરુડજીને તો ભગવાને કૃપા કરીને આપ્યો હશે તો ત્યારે આપ્યો હશે, પણ આજે ભગવાને મહારાજે કૃપા કરીને આ પ્રાતઃ કાલનો બ્રહ્મ મુહૂર્તનો સંત સમાગમ આપણને સૌને આપ્યો. નિજ જન જાની રામ મોહી, ભગવાને મને પોતાનો સમજ્યા. જરાય પારકો નહીં, ત્યારે કહ્યું ભાઈ તું પારકો થોડો છે એમ કહીએ, અને કદાચ કઈક એવો વ્યવહારથી અમે પારકા લાગ્યા આવું કહી દઈએ છીએ. પણ કાગ ઋષિ પોતે સ્વયં સ્વીકાર કરી લે છે, નિજ જન જા ભગવાન જેને પોતાનો સમજે. ઇન્દ્રને બૃહસ્પતિએ બહુ ચેતવ્યક સાત ચિત્રે છે, હા ભગવાન પોતાના અપરાધને નહીં ગણે, પણ જો ભક્તનો સેવકનો અપરાધ કરીશ ને તો યાદ રાખજે ઇન્દ્ર તારું ધનોત પનોત નીકળી જશે. જો અપરાધ સેવક કર કરહી રામ રોષ પાવક સો, ભગવાનના આવેશનો અગ્નિ એ તને બાળીને ખાક કરી નાખશે. ભગવાન ભરતજીને માટે બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે રહેવા દે, ભગવાન પોતાના અપરાધની સેજ પણ ગણના નહીં કરે, કઈ નહીં, ચલો છોકરું છે બાળક છે. પણ જો એના ભક્તને એના નિરપરાધ માત્ર ભગત સાધન ભજન ભક્તિ કરનારને જો હેરાન કરવામાં આવે ને તો ભગવાન એને સહેજે સહન કરી લેતા નથી. એટલે નિજજનને કેવી રીતે રાખે છે ભગવાન, પોતાના અપરાધને કઈ ગણના નહીં. કદાચ ભગવાનનું અપમાન થઈ જાય તો ભગવાન કહેશે કઈ વાત, પણ નિજજન મારો પોતાનો હોય ને એને તો હું સાચવું છું. તો બસ એ જ વાતનો સ્વીકાર કાગ ઋષિએ કરી લીધો, નિજ જન જાની. કેટલી મોટી વાત હશે, કોઈ પણ માણસને પોતાના જીવનની અંદર પરિપૂર્ણ રીતે સ્વીકાર કરી લેવો એ નાનું સોનું કામ નથી. ભાઈ મેં તને પોતાનો ગણ્યો છે, હવે તારે શા માટે લક્ષ્મણદાસ મહારાજ તો પ્રાર્થના કરે કરીને પોતાનો સ્થાપો રે, મને આપનો કરીને રાખો, આમ અરજ કરે. અહીંયા કાગ ઋષિ એમ કહી દે કે હું તો ભગવાનનો છું, ભગવાન મારા જ છે. એક નાની સરખી છોકરી અહીંયા રોજ આવતી, અત્યારે ઓસ્ટ્રેલિયા ગઈ, અહીંયા બોલતી, અને ત્યાંથી ફોન પર વાત કરે, મહારાજજી તમે મારા જ છો ને, બીજાના નહીં ને, તમે બીજાના નહીં ને, મારા જ ને, ના પહેલું એ કહો પછી તમારી વાત કરું. આજે ફોન પર નિર્દોષતા છે, પણ ભાવ કેટલો ઊંચો છે. નિજજન કે મને ભગવાને પોતાનો માની જ લીધો છે અને મેં એનો વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે તો ભગવાન મારા છે, જે મારે તમે મારા જ છો બીજાના નહીં ને, આમ ફોન પર પૂછે તો એની અંદર કેટલો બધો એને આમ એના અંતઃકરણની દ્રઢતા શ્રદ્ધા ભલે નિર્દોષ. એમ કાગ ઋષિ પણ કે નિજ જન જાની રામ મોહી, ભગવાને મને ભગવાને મને પોતાનો સમજીને આ સત્સંગ પ્રાતઃકાલનો બ્રાહ્મ મુહૂર્તનો આવા તીર્થ તીર્થભૂમિના તપોભૂમિની અંદર આવી રીતે સાત્વિકતાથી શાંતિથી બેસવાનો લાવો. આ જીવનની અંદર કેટલાને મળવાનો, આપણા જેવા કેટલાને મળતો. મોઘા ભાવની ઊંઘ છોડીને એ તો બીજા 8 વાગે ઉઠતા, એને કીધું 6 વાગે તો ઉઠ, એ આપણું કામ નહીં. એની જગ્યાએ આપણે બધા 5-5 વાગે, 4 વાગે, 2 વાગે, 2:30 વાગે ઉઠીને આવતા. આપણને એમ થાય સમય થયો ને 10 મિનિટ બાકી હોય ને તો પાછા તરત ઊંઘ આવી જાય, તરત સુઈ જઈએ તરત. કઈ ડાક્ટરની ગોળી લેવા ના જવી પડે ઊંઘ માટે, 10 મિનિટનો ઉપયોગ કરી લઈએ. તો એ નિરાશાની છે. સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને આજે સત્સંગ મળે છે એનો આનંદ. અને એટલા માટે પોતે આમ દ્રઢતાપૂર્વક વિશ્વાસપૂર્વક કહે છે, આ સંત સમાગમ ભિન્ન, આ સત્સંગ મહારાજે મને આપ્યો, જે મહારાજની તીર્થભૂમિમાં, તપોભૂમિમાં અને આવી સિદ્ધભૂમિની અંદર કેટલો આનંદ. બસ એ આનંદને પરિપૂર્ણ રીતે વ્યક્ત કરી નાખ્યો, બધું જ આપ્યું. કથાની નું સમાપન કરે છે, રામકથાની સમાપન સમાપ્તિને સમાપન કરતા ગરુડજીને કહે છે કે નાથ, ભલે પોતે વક્તા છે, શ્રોતા કરતા શ્રેષ્ઠ છે, છતાં આદર માન આપી દે છે. સામા માણસને આદર આપી દેવો એના જેવી ઉદારતા બીજી એક પણ નહીં. પણ મન સ્વીકારવા નહીં, તૈયાર નહીં થાય. હું એને શેનો આદર આપું? એ શું સમજે એના મનમાં, એ કયો મોટો વળી? આમ અનેક અંદરની તોફાની વૃત્તિઓ જાગ્રત. પણ કાગ ઋષિ છે, તપસ્વી છે, વક્તા છે, બધી રીતે શ્રેષ્ઠ આત્મા છે, અનુભૂત છે. અને ગરુડને કહે છે કે નાથ, સામે ચાલીને એને આદર આપી દીધો, લઈ જા પહેલો. આદર આપવામાં ક્યારેય પણ કંજૂસ બનતો નહીં. અહીંયા કાગ ઋષિ પાસેથી શીખી લો. કોઈ પણ વ્યક્તિ ભલે ના ફાવતું હોય તો આવ ભાઈ કેમ છે, કાગ ઋષિની પાસેથી આટલું જ આપણે શીખવાનું. આટલી બધી ઊંચાઈ છે તપની, જ્ઞાનની, ભજનની, ત્યાગની. છતાંય ગરુડને કહે છે કે નાથ, કેટલો આદર પહેલેથી આપી દો. નાથ જથા મતિ ભાથે, મારી અક્કલ પ્રમાણે ભગવાનની કથા મેં તમને કઈ સંભળાવી. જેમ અહીંયા ગરુડજી કહે છે એમ તુલસીદાસજી પણ કહે છે, મને જે આવડતું હતું, મારી જે કઈ શ્રદ્ધા ભક્તિ ઉપાસના હતી અને મને કંઈક જે સમજાયું એ મેં આ માનસની અંદર લખ્યું છે, તમારી આગળ રજૂ કર્યું. હવે કેટલા ઊંચા ભાવો છે આખા માનસની ચોપાઈઓમાં, પણ તુલસીદાસજી પોતાની જાતને નાના ગણી શરૂઆતથી જ કહી દીધું છે, હું તો એક નાનો કવિ છું. કવિ ન કહો ન ચતુર કહાવ, હું તો બુદ્ધિશાળી નથી ને કવિ નથી. આટલો બધો સ્વીકાર પહેલો કરી લઈ અને આટલી બધી ઊંચામાં ઊંચી માનસ કથા આપણને આપે, કેટલો વિવેક, કેટલી નમ્રતા. તો એ વિવેક અને એ નમ્રતા આપણે આપણા ધર્મગ્રંથો પાસેથી મેળવવાની, શીખવાની, એનો ઉપદેશ, એનો આદેશ, એની આજ્ઞા. કાગ ઋષિ ગરુડજીને કહે, નાથ, હે મારા માલિક, મારા રાજા, મારા અંદાતા. રાજા અંદાતા જ કહેવાય. તો નાથ કહીને કહ્યું, પ્રભુ આપ તો ભલે શ્રોતા તરીકે બેઠા છો પણ મારા માલિક છો. જથામતી મારી જાતને કઈ અક્કલ, કઈ બહુ મોટો વિદ્વાન, કથાનો પંડિત નથી કેવડાવતો. યથામતી, જેમ આપણે કહ્યું કે મારી યથાશક્તિ હું તને આપું, યથાશક્તિ આપવું જોઈએ. કોઈ એક પૈસો આપે, કોઈ લાખ રૂપિયા આપે, એ થશે. પોતાની ક્ષમતા હોય કે મારી એક પૈસાની ક્ષમતા છે, મારો પૈસો લઈ લો, તો ભગવાન એનો પણ પ્રેમથી સ્વીકાર કરી લે. તો એમ અહીંયા આગાડી કે જથા હતી, મારી જે કઈ અક્કલ હતી, સૂઝ હતી, એ સૂઝ પ્રમાણે મેં તમને આ રામ કથા કઈ સંભળાવી. અને એટલું યાદ રાખજો, કદાચ વક્તા કંઈક સંતાડી રાખે, અમુક પોતાને લાભ ના થવાની એવી વાત ના કરે. પોતાને લાભ થવાનો હોય એની વાત કરે ને પેલી છુપાવી રાખે. અહીંયા તો કહી દીધું, કશું છુપાવી રાખ્યું નથી. રામ કથાની અંદર જે કઈ વાસ્તવિકતા હતી એ બધી જ તમારી આગળ કહી દીધી. હું કેવો છું એ કહી દીધું. સબવિધિહીન, બધી રીતે અલખો માણસ હું. આવું વક્તા આટલા મોટા થઈને પોતાની કઈ કહું તો બધી બધી રીતે અલખો માણસ. જગ્યા સબવિધિહીન, અને છતાંય તમારી સાથે વાત કરી એટલે મેં કશું જ સંતાડી રાખ્યું. ભાગવતની કથા કરતા હોય, દસમ સ્કંદ સુધી બધા જ વક્તાઓ કથા કરે, બધા જ વક્તાઓ દસમ સ્કંદની તો ખૂબ સરસ વાતો કરે, પણ એકાદશ સ્કંદ છે એ જ્ઞાનનો છે, ભગવાનનું શ્રીમુખ છે, અને એમાં ત્યાગ અને સમર્પણની વાતો છે. ભગવાન સ્વધામ જતી વખતે ઉદ્ધવને પૂછે, તારે આવવું છે? અને એ વાતની અંદર માત્ર જ્ઞાન જ છે. જે નવનાથ છે એ એમને સંબોધન કરેલું ભગવાન દત્તાત્રેયનું છે, અને એકાદશનું હારદ લીધું નવજોગીનું વાસે, અને પરણવમાં અહીં પેસીને ત્યાં મહારાજે એની નોંધ લીધી છે એકાદશ સ્કંદની પોતાના શ્રીમુખે. એકાદશનું હારદ, એકાદશ સ્કંદનો મર્મ મહારાજે જાણ્યો. નવયોગી, જે નવયોગેશ્વરને જે ભગવાન દત્તાત્રેય આપેલી એ વાતને અહીંયા ગાડી મહારાજે આપણા પદ સંગ્રહના શબ્દોની અંદર ફરી એને ઉજાગર કર્યું. તો એ ભાગવતનો એકાદશ સ્કંદ કોઈ વક્તાની વાત કરે, પણ એ ડોંગરી મહારાજ હતા, એકાદશ સ્કંદને ખુલ્લી રીતે વાત કરે, બહુ આમ ભાવ. એ ઉદ્ધવ, આ જગત મિથ્યા છે, જવાનું છે, એક દિવસ છોડવું પડશે, આવી અનેક વાતો બદ્રીનાથમાં જઈને તપ કરજે મારા નામ. તો એકાદશ સ્કંદ એટલો બધો હૃદયને સ્પર્શી છે, અને ઉંમરવાળાએ તો ખાસ એને સાંભળવો જોઈએ. એ વાતને સંતાડી રાખ. કોઈ કોઈ વક્તાઓ એકાદશ સ્કંદની વાત નહીં કરતા હોય, આખી ભાગવત કથા તમે સાંભળો. વક્તા એમ નહીં કે હું એકાદશ સ્કંદની વાત, પણ અહીંયા તો કાગ ઋષિએ બહુ સ્પષ્ટ કહી દીધું, રાખ્યું નથી, નહીં કશું કશું છુપાવી રાખ્યું નથી. વેદાંતને પણ સ્પષ્ટ કરી દીધું, સોહમસ્મિ ઇતિ વૃત્ય ખંડા દીપ શિખાસોઈ પરમ પ્રચંડ. એ બ્રહ્મ તત્વ મારામાં જ છે, હું જ છું, આવું સ્પષ્ટ ભાવથી કહી દીધું. અને સાકાર અને નિરાકાર બંનેને સાથે રાખ્યા છે, સગુ નહીં, અગુ નહીં, નહીં કછું ભેદ, એમાં કોઈ ભેદ નથી. ઉભય હરહી ભવ સંભવ ખેડા, બંને તમે સગુની ઉપાસના કરો, નિર્ગુણ ઉપાસના કરો. આ જે જન્મ મરણના દુઃખનો, જન્મ મરણના જે દુઃખો છે એને ટાળવા વાળું છે. રાખ્યું નહીં કશું, મેં કશું સમજાડી નથી રાખ્યું, માત્ર સગુણનું નિરૂપણ કર્યું છે. એવું નહીં, ઠાકોરજીને ખૂબ સરસ સરસ લાલ લડાવ્યા છે, રમાડ્યા છે કાગ ઋષિએ અને કૌશલ્યાએ દશરથજીએ, અને પાછું વેદાંત પણ એટલું સારું કહી દીધું. કેટલી બધી વાતો કરેલી છે, તો આમ બિલકુલ સ્પષ્ટ કહી દીધું, ગરુડજી મારા નાથ, મારા બાપ, મેં કશું સંતાડી રાખ્યું નથી. રામકથામાં જે હતું એ બધું જ મેં તમારી આગળ